પંખ ચોર્યો, એનો પેલા પૂરો જીવન જોઈ લઈએ. શ્રીપુર નગર, વિમલયશ રાજા અને એમના સુમંગલા નામની પત્ની એટલે કે સુમંગલા રાણી, એમને પુષ્પચૂલ અને પુષ્પચૂલા નામના એક પુત્ર અને એક પુત્રી. સંસાર ચક્ર છે, ચાલ્યા કરે છે. એમાં પુષ્પચૂલ અને પુષ્પચૂલા બંને ભાઈ બહેનનો અતિ અતિ પ્રેમ છે, એકબીજા પર ચાલતું જ નથી, ઘનિષ્ઠ પ્રેમ છે. સગા ભાઈ બહેન છે, નિર્દોષ પ્રેમ છે. હવે બન્યું છે એવું, રાજપુત્ર છે, અતિ લાડકોડના કારણે અતિ એની જીદ પૂરી થતી હોવાના કારણે એની ડિમાન્ડ તરત પૂરી કરે. એના મિત્રોનો સંગ એવો થઈ ગયો કે ખરાબ મિત્રોના સોબતે ચડી ગયો. ખરાબ મિત્રના સોબતે ચડ્યો, ધીરે ધીરે એ પુષ્પચૂલ નગરની અંદર લોકોને હેરાન કરતો થઈ ગયો. એટલે આપણે ત્યાં પંચસૂત્ર આવે છે, બહુ સરસ છે. કહ્યું છે કે જે કોઈ વ્યક્તિને મનમાં સંકલેશ હોય, કંઈક ભાર રહેતું હોય, કોઈ તકલીફમાં મન મૂંઝાતું હોય, તો પંચસૂત્રને વારંવાર ગણે, પરમ શાંતિની અનુભૂતિ થાય. તો એ સૂત્રમાં એક કોટેશન છે, વજ્જીજા અધર્મ મિત્ર જોગમ, અધર્મ મિત્રનો સંયોગ છોડી દેવો. અધર્મ મિત્ર એટલે કે જે મિત્રો ઉન્માર્ગે લઈ જાય એવા મિત્રોનો સંગ છોડી દેવો. એવા મિત્રોના સંગે ચડ્યો જેના કારણે આખા ગામમાં એનો ત્રાસ વધી ગયો. લોકો આગેવાનો રાજા પાસે ફરિયાદ કરે છે કે મહારાજા, જો રાજકુમારે જ આવી રીતે ત્રાસ આપશે તો પ્રજાનું થશે શું? રાજાએ વંગચૂલને સમજાવ્યો, પુષ્પચૂલને સમજાવ્યો, પણ ધીરે ધીરે આ પુષ્પચૂલને બધા વંગચૂલ તરીકે બોલવા માંડ્યા, કારણ કે એના ધંધા બધા વાંકા જ હતા. આત્મા તો પુષ્પચૂલ છે, આત્મા તો ઉત્તમ છે, પણ એના કાર્યો ઊંધા થયા એટલે લોકો એને વંગચૂલ તરીકે બોલે છે. બીજી વાર રાજાએ સમજાવ્યા, વળી થોડા દિવસ કરે સમજે, વળી પાછો બગડે, હેરાન પરેશાન કરે. છેવટ રાજા અને પ્રજા કંટાળી ગયા અને પુષ્પચૂલ એટલે કે વંખચૂલને દેશવટો આપ્યો કે તું નગર આ રાજ્યમાંથી બહાર ચાલ્યો જા. બગડેલો વંખચૂલ, અભિમાનમાં ચડેલો વંખચૂલ, ભયંકર ક્રોધાભિષ્ટ બનેલો વંખચૂલ પગ પછાડતો જવા માંડ્યો, તો એના પત્નીએ રાજાને વિનંતી કરી, રાજકુમારના પત્ની, વંખચૂલના પત્નીએ, કે પિતાજી મને તો એમની સાથે જવા દો. પિતાજી કીધું ખુશીથી જાઓ, પણ હવે સાંભળવા જેવી ઘટના એ છે કે બેન પુષ્પચૂલા એ ભાઈ વગર રહી શકે એમ નથી. એટલે માતા પિતાજીને કહે છે કે મારે પણ ભાઈ સાથે જવું છે, ન જવાય, બગડેલો છે, પણ નહીં, એના વગર હું નહીં રહી શકું, મારે એમની સાથે જવું છે. તો જેવી તારી ઈચ્છા. એટલે વંખચૂલ, એના પત્ની અને બેન પુષ્પચૂલા ત્રણેય જણા નગરમાંથી નીકળી ગયા, જઈ રહ્યા છે. ખબર નથી ક્યાં જવાનું છે, પણ બસ નીકળ્યા છે. નગરમાંથી બહાર નીકળ્યા, જંગલના રસ્તે ચડ્યા, નાના મોટા વચ્ચે ગામ આવે, ક્યાંક રોકાય, આગળ જાય, લોકોને ખ્યાલ પણ આવે કે છે તો કોઈ સુખી કરના સંતાનો ક્યાં નીકળ્યા હશે, પણ હશે. લોકોને કોઈ એવી ચિંતા ન હતી. કોઈ પૂછતા પણ ખરા તો જવાબ આપી દેતા છે તે વખતને આપવા જેવો. એમ કરતા કરતા એક અટવીમાં આવી ગયા. ઘોર અટવી છે, ભયંકર. એ અટવીનું વર્ણન શાસ્ત્રકાર ભગવંતે કર્યું છે કે જ્યાં રહેલા હિંસક એવા આત્માઓ એ પલ્લીની આજુબાજુ અટવીમાં એટલી બધી પશુઓની હિંસા કરેલી કે હાડકાના ઢગલા હતા, ચામડાઓના ઢગલા હતા, લોહીના ખાબોચિયા ભરેલા હતા, ભયંકર બદબુ દુર્ગંધ નીકળી રહી હતી. આમ ગીધડા જેવા પક્ષીઓ સતત માંસને લોચા ખેંચી રહ્યા હતા. અને આટલી ભયંકર અટવીમાંથી પસાર થઈ રહ્યા છે તે જ વખતે બનેલું એવું છે. થોડા દિવસ પહેલા જ એ પલ્લીપતિનો જે મુખ્ય એનું મરણ થઈ ગયું હતું, મુખ્ય વ્યક્તિનું મરણ. બીજા 200-300 એ બધા રહેનારા અંદરના ભિલ્લ જેવા ભયંકર માણસો એનું વર્ણન પણ કર્યું છે કે કાળા કાળા આંખો, જાણે આગ વરસતી હોય ચમકતી હોય એવી, વાળ કાળા ભમ્મ છે, જોઈને પણ ડર લાગી જાય, માણસ ભયભીત થઈ જાય. પણ પલ્લીપતિના સ્વામીના પોતાના વડીલના મૃત્યુ થવાના કારણે બધા બેચેન છે. હવે શું કરશું, કોને મુખ્ય બનાવશું? અને તે જ વખતે ત્યાંથી વંકચૂલ ને નીકળ્યા છે. એને જોતાની સાથે જ બધાને થયું કે ઓહો, આજ આપણા બોસ થશે. બધા પહોંચ્યા, હાથ જોડીને કહે છે કે આ પધારો અને અમારા પલ્લીપતિ મરણ પામ્યા છે, એનું સ્થાન આપ ગ્રહણ કરો. વંકચૂલને જાણે ભાવતું તું ને વૈદ્ય બતાવ્યું. એને વિચારતા ક્યાં જવું, પણ માણસનું જ્યારે પતન થાય ને તો જે માણસ જેવો હોય ને એને એવી સામગ્રી મળે જેના આત્માનો નુકસાન થવાનું હોય, પતન થવાનું હોય, એને નબળું ને હલકું જ મળે. જે આત્માનું વિકાસ થવાનું હોય એને સારું અને ઉત્તમ જ મળે. હવે જે ખંડ હતું એક ઝૂંપડીઓ જ હતી, ભયંકર બદબૂથી ને ગંદકીથી ભરેલી હતી, પણ એ આત્મા એવા જ હતા. એમાં ત્રણે ભાઈ બહેન અને પત્ની સેટ થઈ ગયા. દિવસો પસાર થાય છે. વંકચૂલ હવે ચોરીમાં પાવરધો થયો છે. એની સાથે બધા જાય ને જ્યાં ધાડ પાડે આડા આવે ને મારી નાખે, લૂંટી ફૂટીને લઈ આવે, બધાને ન્યાલ કરી દે. દિવસો પસાર થાય છે. જ્ઞાની ભગવંતોએ કહ્યું છે સંસર્તી સંસાર, જે ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે, કદી અટકે જ નહીં અટકે જ નહીં, એનું નામ છે સંસાર. તો એક દિવસ અપેક્ષાએ કહીએ તો એના પુણ્યનો દિવસ હશે. આત્મા છે ને એ નિમિત્તવાસી છે, એને નબળા નિમિત્ત મળે તો નબળી તરફ જાય, અધોગતિ થાય, ને સબળા નિમિત્ત મળી જાય તો એ સદગતિ તરફ વળી જાય. બન્યું છે એવું અચાનક. હજી ચાતુર્માસ બેઠું નથી, પણ એના પહેલા એક મહિના પહેલા જ ભયંકર વરસાદની હેલી જામી ગઈ. હવે આચાર્ય ભગવાન અને એમની સાથે મહાત્માઓ એ જે વિહાર કર્યો હતો આગળના સ્થાનમાં જવા માટે, એ આ જંગલમાં આવ્યા અને વરસાદ ખાબકી પડ્યો. મોટી ઝાડીઓની વચ્ચે એ રહી ગયા અને જેટલા દિવસ વરસાદ ચાલ્યો ઉપવાસ કરીને સ્થિરવાસ કર્યો છે. એવી ઘીચ ઝાડીને વચ્ચે કે જ્યાં પાણીનો છાંટો અંદર ના આવે એવી ઝાડીઓની વચ્ચે રહી ગયા. હવે વરસાદ તો બંધ રહ્યો, કિચનનો પાર નહીં, ચાલી શકાય નહીં, તડકો નીકળ્યો એટલે કિચડ સુકાવાનું શરૂ થયું, પણ હવે ચોમાસા માટે આગળ જઈ શકાય નહીં એટલે હવે ક્યાંક રહી જવું પડે. આચાર્ય ભગવંતે બે વાર યુવાન મુનિ સાધુ ભગવંતોને કીધું કે ભાઈ આજુબાજુ તપાસ તો કરો, કઈ છે એવી રહેવા જેવી વસ્તી સ્થાન તો આપણે ત્યાં રહી જઈશું. બે મહાત્માઓ નીકળ્યા સ્થાન જોવા માટે, અને જ્યાં એ જોતા જોતા નજીકમાં પહોંચ્યા છે, તો જ્યારે નજીકમાં પહોંચ્યા આ સ્થાનની જ્યાં બંકચૂરનો સામ્રાજ્ય છવાયેલો હતો ત્યાં પહોંચ્યા કે અમારે અહીંયા 4 મહિના પસાર કરવા છે, અમને જગ્યા આપો. પેલા કહે છે મહારાજ હું જાણું છું તમે સાધુ છો, પણ જૈન સાધુથી અહીંયા નહીં રહેવા હે, કારણ કે અમે તો હિંસક માણસો છીએ, આ પશુઓને મારીને પક્ષીઓને મારીને જીવનારા છીએ, ચોરી અમારો ધંધો છે, એમાં તમે નહીં રહી શકો. પણ ભાગ્યશાળી એ ચોરની પણ હત્યારાને પણ મહાત્માઓ કેવા સારા શબ્દોથી સંબોધે છે કે હે ભાગ્યશાળી અમારે આગળ ક્યાંય નહીં જવાય, હવે જઈ શકાય એમ નથી, એટલે તમે અમને ઉતરવાનું સ્થાન તો આપવું પડશે, તમે વ્યવસ્થા કરો. અને તે વખતે કહે છે કે સારું, પણ અમારી એક શરત રહેશે. તો કે અમે અમારા ગુરુ ભગવંતને બોલાવી લાવી, આપ જે હોય તે વાત કરો. બધા આચાર્ય ભગવંત અને મહાત્મા આવ્યા ત્યારે વંકચૂલ એમની સામે કહે છે કે મહારાજ સાંભળજો કે અમે પાપી જીવડા છીએ, અમારો પાપ એ ધંધો છે. સમાજમાં જેવું એ છે કે આવો વ્યક્તિ સમજે છે કે અમે પાપી છીએ, અમે પાપ કરીએ છીએ, બસ આ એનો જે પક્ષપાત એના આત્માને ઉપર લઈ જશે, તો આપ રહ્યો તો અમે જગ્યા આપીશું, પણ અમારી એક શરત છે, તમારે 4 મહિનામાં ક્યારે પણ અમને ધર્મની વાત નહીં કરવી, અમે ધર્મ સાંભળવા માટે તૈયારી નથી. તો આચાર્ય ભગવાન કીધું કે કોઈ વાંધો નહીં, અમે નહીં કરીએ, અમારો પણ નિયમ છે કે જે ઈચ્છે એને ધર્મ સંભળાવવાનું હોય, જબરજસ્તી કોઈને ના સંભળાવવાનું હોય તો નહીં સંભળાવીએ, તમે ખુશીથી અમે અમારી આરાધના કરશું. અને આરાધના ચાલુ થઈ છે, કમાલ છે. જ્યાં આચાર્ય ભગવંતનો ઉતારો થયો એ મહાત્માઓના સંયમનો પ્રભાવ તો જુઓ, તમને એટલે કે પરદેશમાં રહેલી વ્યક્તિઓને આનો અનુભવ ના થઈ શકે, જ્યારે દેશમાં રહેલા પુણ્યાત્માઓને આનો અનુભવ ચોક્કસ થતો હોય છે. અને કેવો ચોક્કસ અનુભવ થતો હોય છે, મહાત્મા ગામમાં પધારે ચોમાસામાં, એટલે સ્વાભાવિક રીતે જ એમના સંયમના પ્રભાવે નાના મોટા બધાને કાંઈ ને કાંઈ આરાધના કરવાની ભાવના થાય, વિશેષ તપ જપ કરવાની ભાવના થાય. આ એ છે મહાત્માઓનો હાજરીનો પ્રભાવ. બન્યું એવું, મહાત્માઓ તો પોતાની આરાધનામાં મગ્ન છે, આરાધના કરી રહ્યા છે, આરાધના કરતા કરતા એક દિવસ, બે દિવસ, 4 દિવસ, 8 દિવસ થયા, અને તે પહેલા જ વંકચૂલે પોતાના પલ્લીના બધા ચોરોને પોતાની રીતે ભેગા કર્યા છે અને બધાને કહ્યું છે કે ભાઈ સાંભળો, આ આવેલા મહાત્મા આપણા અતિથિ કહેવાય, તો એ મહાત્માઓ સારું જીવન જીવનારા છે, તો આપણે એમના માન માટે જ્યાં સુધી એ મહાત્માઓ અહીંયા સ્થિરતા કરે ત્યાં સુધી માંસ મટન રાંધવાના નહીં, ખાવાના તો વાત નથી આવતી. પાંચ કોઈ કીધું નથી, ગુરુ ભગવંતે પણ કશું કહ્યું નથી, પણ ગુરુ ભગવંતની હાજરી અને આનો ઉપાદાન, વંકચૂનનો ઉપાદાન, એનો આ અંતરબળ કે જેના કારણે એની લાયકાત યોગ્યતા, એના કારણે એને આ માર્ગ મળ્યો અને હિંસા બંધ થઈ ગઈ. 4 મહિના પૂરા થયા છે, પૂરા થયા એટલે આગલા દિવસે બધી સામગ્રી સોંપી અને ગુરુ ભગવાન કહે છે, વંગચૂલ ભાઈ અમે આવતીકાલે અહીંયાથી વિદાય થશું. પેલો વંગચૂલ કહે છે કે નહીં ગુરુદેવ, નહીં જ, કે બસ સાધુ તો ચલતા ભલા. અને બીજા દિવસે સવાર પડી, આખી પલ્લીના બધા ચોરો, બધા જ પરિવારો એ આચાર્ય ભગવાનને વળાવવા જાય છે. પલ્લી પૂરી થઈ, બધા ઊભા રહ્યા કે ગુરુદેવ બસ અમે ફરી આવજો, અમારી કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. આવી ઔપચારિકતા કરે છે અને ત્યારે ગુરુ ભગવંતે સમજ ખ્યાલ આવે કે આ યોગ્ય આત્માઓ છે, મારે કંઈ કહેવું જોઈએ. વંકચૂલ ભાઈ, તને થોડો ઉપદેશ આપી શો તો ગમશે? હા મહારાજ, બોલો બોલો, જે હોય તે બોલો. અને ગુરુ ભગવંતે એને વાત કરી છે.